જેમ સુખદેવજીને આત્માનુભૂતિ જન્મ પહેલા જ ગર્ભમાં થઈ હતી, તો એને દુનિયામાં બહાર આવવાની જરાય ઈચ્છા નહોતી થતી 16 વર્ષ સુધી. એમ વ્યાસજી ભાગવતમાં કહે છે. કેમ કે બહાર જો જન્મ થશે ને દુનિયામાં જઈશ તો દુનિયાની માયા મને વળગી પડશે, હું તો નિત્ય મુક્ત આત્મા છું, એટલે મારે દુનિયામાં જવું નથી. આ છે મુગતરામ. તમે તો મુક્ત છો, અને મુક્ત એટલે પછી આત્માની અંદર મગ્ન થઈને જો આપણે આ મનુષ્ય ભાવથી ભલે જન્મ્યા હોઈએ, પણ મનુષ્ય દેહની અંદર દેહાધ્યાસ ત્યાગ કરીને સમજણ પૂર્વક જીવતા છતાંય નિત્ય મુક્ત એ અવસ્થા મનની રહે, અને એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછીથી મારા શ્રી આજ્ઞા કરે છે મગ્ન થઈને એના મય બની જાઓ. તદવત અને એની અંદર ભળી ગયા પછીથી હવે આવો ઉલટા, હવે શોધો મનને. મન શું કરે છે? મન શું છે? મનમાં કેટલી શક્તિ છે? મનનો કેટલો અધિકાર છે આપણી ઉપર? આમ એક એક પ્રશ્ન પૂછીને આપણે મન પાસે શું કામ લઈએ છીએ, મન આપણી પાસે શું કામ કરાવડાવે, શું હોવું જોઈએ, અને કઈ અવસ્થા છે? મન શોધન તો કરીએ. શોધો મનને, જુઓ અંદર, અને અંદર ગયા પછીથી, અંતર્મુખ થયા પછીથી અંદરનું બધું જ જાણવા મળશે. પણ બહિર્મુખ છે. ઉપનિષદના ઋષિઓ પણ કહે છે પરાંચી મુખાની ઇન્દ્રિયાણી. આ બધી ઇન્દ્રિયો બહિર્મુખ છે, એને કારણે એ આત્માને નથી અનુભવી શકતી, નથી જાણી શકતી, નથી ઓળખી શકતી. તો બહિર્મુખ ઇન્દ્રિયો દુનિયાના ભૌતિક, દુનિયાની ભૌતિકતાની અંદર એટલી બધી વ્યસ્ત હશે, એટલી બધી મગ્ન હશે કે એને પોતાના ઘરમાં રહેવાની જરાય ફુરસદ નહીં હોય. ઘણા માણસ એવા પ્રવૃત્ત હોય કે 24 કલાકમાં એક 1/2 કલાક ઘેર આવ્યો ને આવ્યો ને પાછો, આવ્યો ને આવ્યો ને પાછો. એમ પોતાની બહિર્મુખતાની અંદર એટલો બધો તદાકાર ડૂબેલો રહે એને ઘરે યાદ ના આવે. એમ ઇન્દ્રિયો પણ બહાર ભટક્યા જ કરતી હોય, બહાર ભટક્યા જ કરતી હોય, નિરંતર ભટક્યા કરતી હોય પોતપોતાના ક્ષેત્ર ભોગોની અંદર. એને પોતાનું શરીર યાદ ના આવે, પોતાનું ઘરે યાદ ના આવે. તો એવું ભટકણ આ ઇન્દ્રિયોનું છે કે જેને કારણે એ શરીરની પરવા નથી કરતું, અને શરીરની સાથે સાથે પોતાના આત્માની, પોતાના સ્વસ્વરૂપની પરવા નથી કરતું. પોતાના સ્વસ્વરૂપની સહેજ પણ પરવા નથી. કોણ છે મને ખબર નથી. ઘરમાં છે, જીવે છે, એ જ મને ખબર નથી. એક આશ્ચર્ય થાય કે માણસ પોતાના ઘરની પ્રવૃત્તિની જે કઈ પરિસ્થિતિ છે એ પોતે જ નથી જાણતો. અને એટલા માટે જ અંતર્મુખ થઈને સૌથી પહેલા સ્થિરતા લાવીને, મન અને ઇન્દ્રિયોની સ્થિરતા કરીને પછીથી મનને શોધો. શાનું બનેલું છે, કેવું છે, શું કરે છે, ક્યાં છે? તો દરેકે દરેક બાબતને લક્ષમાં લે, અને તે મન દ્વારા. હા, મન સતત જાગ્રત હશે ને તો જ એ આ બધી બાબતોથી સજાગ રહેશે. પણ મન જ ઊંઘતું હોય ને આળસું હોય તો પેલા બધા જ ઘરમાં બેસી જવાના, બધી જ પ્રકારના તોફાન અને અશાંતિ ઊભી કરવાના. જાગ્રત હોય અને કે ખબરદાર, તો જેમ કોઈ ઘરની અંદર વધારે જબરો માણસ હોય અને એ ઘરમાં રહે, જાગતો રહે ત્યાં સુધી બધા જ આમ હજટ થઈને કઈ ના બોલી શકે, કઈ ના કહી શકે, તોફાન પણ ના કરી શકે. બસ એ જ રીતે પોતે આત્મજાગૃતિ પ્રાપ્ત કરી લીધી હોય તો પછીથી એના એના ઘરની અંદરના જે પાંચેવ છે ને એ બધા ચૂપ થઈને બેસે, બોલશો નહીં, જાગે છે, હમણાં સજા થશે. મન શોધન તો કરીએ એમ, જો જાગ્રત રહીશું ને. જાગ્રત એટલે કઈ પ્રકારની જાગૃતિ? સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડ, હું જ એ બ્રહ્મમય છું એવી સતત જાગૃતિ રહેવી જોઈએ. વિચાર કરતા વિલંબ ન કરીએ, સહેજ પણ આળસ આવવા દેવાની નહીં, સમયને સહેજ પણ બગાડવાનો નહીં. એની પાછળ કહેવાનો અર્થ, અને એટલે મન શોધન અને ધ્યાન સમાધિ એ એક અંતર્મુક્તા માટેનું અત્યંત આવશ્યક સાધન છે. અને એ સાધન જેટલું પરિપક્વ થશે, અભ્યાસથી જેટલું જ શક્તિશાળી બનશે, એટલું જ એ જાગ્રત રહેશે. જાગવા વાળો માણસ સશક્ત હોવો જોઈએ. એટલે એટલા માટે કહ્યું કે અહીંયા આગળ સતત તારો એક પણ પલકારો ન વાગવો જોઈએ આંખનો. જેમ સીતારામજીની સેવામાં લક્ષ્મણ 14 વર્ષ સુધી સહેજ પણ ઊંઘ નથી લીધી, એમ આત્મજાગૃતિની માટે અજ્ઞાનની ઊંઘ તમો ગુણ સહેજ પણ અંદર ફરકવા દેવો જોઈએ. મન શોધન તો કરીએ ને કહ્યું કે તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો, ક્યાં તું જા, જો તું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું, તારું લક્ષ્ય શું છે. ખેપ કરીને ખોરી કાળ, આ એક જન્મની ખેપ છે. જેમ વ્યાપારની ખેપ કરવા માટે જઈએ છે ને કે ચાલો ખેપ કરી આવીએ, ફેરી કહીએ છીએ, વેચીને વેપાર કરીને આવે પાછો, એમ અહીંયા અગાડી પણ ખેપ કરીને ખોળી કાઢ એમ કહ્યું. તારા આ મનુષ્ય જન્મની જે જન્મનો જે ફેરો છે ખેપ, એની અંદર તું શોધી કાઢ કોણ તું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું છે. આ બધું મન શોધન છે. અને મન શોધન મગ્ન થઈને મુક્ત જીવન માટે કરવાનું છે. મુક્ત જીવન જીવવા માટે એની અંદર મગ્ન થઈને આ સંશોધન કરવાનું છે. ડૂબાડવાનું મનને પણ, મનને મનની મનમાં ડૂબતા મનને ડૂબાડતા પહેલા એને શુદ્ધ કરવું પડે. એની શુદ્ધિ નહીતર એમને એમ તો અંદર કચરો પણ જાય, બેસવાદ પણ બની જાય. મનને સૌથી પહેલા સાફ કરી નાખવું પડે બધી વાતે. અને મન જો સંપૂર્ણ સાફ થઈ ગયું પછીથી એમાં કંઈ જ જોવાનું ન રહે. અને પોતે જ સ્વીકાર કરી લે જે તું હી હતું, એને બદલે સોહમ થઈ જાય. તો અહમ, તે જ હું છું, તે જ હું. પણ એ સમજણ એટલી તીક્ષ્ણ છે, તીક્ષ્ણ ધાર છે, કે ક્યારેક સહેજ પણ ગફલત રહી તો પડી જતા વાર નહીં લાગે. આ જ્ઞાન છે ને, એ જ્ઞાનની ધાર તો તલવાર જેવી છે. જ્ઞાન પંથ કૃપાન કે ધારા, પરત ખગેશ હોય નહીં વાર. સમજણને માર્ગેથી વિચલિત થઈ જતા વાર લાગતી નથી. કોઈ પણ આવીને ભરમાવી જાય અને અતિશય ભરમાવી જાય ને ત્યારે સત્યને પણ જૂઠ કરી દેતા હોય. જેમ પેલો બ્રાહ્મણ લઈને નીકળ્યો તો બકરું, પણ રસ્તાની અંદર ત્રણ ચોર મળ્યા, પડાવી લેવું છે. તો કહ્યું આ તો કૂતરું છે, બીજા એક આગળ જઈને કૂતરું છે, ત્રીજા એ કહ્યું કૂતરું છે. એટલે થોડે થોડે અંતરે આ બે ત્રણ જણે કહ્યું કે આ કૂતરું છે. એટલે પેલો ત્યાં ફેંક પડાવીને નાખી દઈને ચાલ્યો ગયો અને પેલા એ પડાવી લીધું. બસ એ જ પરિસ્થિતિ આપણી છે કે બીજાના બહેકાવાથી, બીજાના કહેવાથી આપણે માની લઈએ છીએ કે તું આત્મા નથી. પણ અહીંયા તો સદગુરુ કહે છે, ગુરુ મહારાજ કહે છે કે તું સ્વયં આત્મા છું. અને કોઈ પણ કહે કે ના આત્મા ક્યાં છે તો એને માનીશ નહીં. તું એ તું જ છું, તે જ તું છું, સોહમ અસ્મી, તે જ હું છું, અન્ય કાંઈ નહીં. બસ આટલી ભાવના દ્રઢ થાય એના માટે કે તમે માન્યું છે તો એનો સ્વીકાર પણ કરી લો. માત્ર માન્યું છે એમ નહીં, તો સ્વીકાર કરીને સતત ઓમકારનો ધ્વનિ, ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મર, અને એને પણ ભગવાને આઠમા અધ્યાયની અંદર આદેશ આપ્યો, સતત તેઓ મામ સ્મરતિ નિત્ય સ તેષામ નિત્યાભિયુક્તાન, જે નિત્યયુક્ત છે પ્રભુ સ્વયં એમાં આવીને બેસે છે અને સ્વયં પ્રભુનું સ્વરૂપ એ પ્રાપ્ત કરી શકે છે. અને એટલે જ સોહમ, સોહમ શબ્દમાં જઈને સદગુરુ જે બતાવ્યું તે જ તમે છો, બીજું નહીં. આવી ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત થયેલી એક અવસ્થા, એક સમજણ, એનો પૂર્ણ રીતે સ્વીકાર કરી લેવાનો, એમાં કોઈ પણ જાતની મનની અંદર શંકા જ નહીં રાખવાની. આપ્યું છે તે સત્ય છે અને એ પ્રમાણે જ રહેવાનું છે, એ જ કરવાનું છે. તારા મનનું કાંઈ ન ચાલે, એમાં તને ગમતું કે ન ગમતું એ કોઈ વિચાર કરવાનો જ નથી. જે છે તે બધું જ સદરૂપ સદગુરુ રૂપી વૈદ્ય આપણને આપ્યું છે અને એ ઔષધ એને આપણે લેવાનું જ છે, લીધા જ કરવાનું છે. રોગમાંથી મુક્ત થવા માટે સદગુરુ વૈદ્ય વચન વિશ્વાસ, એ વૈદ્ય એ ભવરોગ વૈદ્ય છે અને એને જે આપ્યું છે એને હસ્તામુખે સ્વીકાર કરી લઈને, ત્યાર પછી એમાં કદાચ દવા ખાવામાં આપણે વાંચછોડ કરીએ, અત્યારે લઈને સાંજે લઈશું, આજે લઈને કાલે લઈશું, બે ગોળી નહીં, આ મોટી ગોળી ગળે નથી ઉતરી કે નથી લઈ, નાની લઈ લઈશું, સહેજ પણ બાંધ છોડ નહીં. રોગ કાઢવો હોય તો ફાવતી કે ન ફાવતી, સ્વાદવાળી કે બેસ્વાદ,